संवत्सर पृथ्वी सूर्यनी आसपास परिभ्रमण करे छे ने पुरु फरे करे तेटलो गाळो छे एने एक वर्ष कहेवामां आवे छे। संवत्सरनुं आ भौतिक स्वरूप छे। आ गाळामां पृथ्वी दक्षिणायन अने उत्तरायण एवा बे गाळामांथी पसार थाय छे। संवत्सरनुं आ लौकिक स्वरूप उपरांत एक दिव्य स्वरूप पण आपणा પોતામાં છે। આ દિવ્ય સંવત્સર એટલે સમયની અંદર પ્રાણનું જે અવ્યક્ત સ્વરૂપ છે, નથી દેખાતો, તે મૂર્ત સ્વરૂપ ધારણ કરે છે। આ અભિવ્યક્તિ વખતે પ્રાણની સમાન ગતિ હોય છે એટલે સુષુમણા, તેથી તેને એને સંવત્સર કહેવામાં આવે છે। સુષુમણાને જેવી રીતે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્રની ગતિ બે ભેદ છે, એવી રીતે મનુષ્યના શરીરમાં પણ પ્રાણ અને અપાન ભેદે બંનેની ગતિ જુદી છે અને જુદા પડે છે। એક જ ચિત્તને સમ અવસ્થામાંથી ચલાયમાન કરે છે, કારણ કે પ્રાણ સાથે મન જોડાયેલું છે, મન શાંત બેસતું નથી। સંવત્સર એ એક એવી સ્થિતિ છે કે જ્યાં પ્રાણ અપાન એ બંને સમાન થઈને ઉર્ધ્વ ભણી ગતિ કરે છે। યોગની ભાષામાં અને ગંગા ને યમુના કહેવામાં તથા સરસ્વતીનું મિલન કહ્યું છે, એટલે સરસ્વતી જેમ અવ્યક્તપણે ગંગા યમુના મળે છે અને મહાયજ્ઞનું તીર્થ પ્રયાગ સર્જે છે, તેવી જ રીતે આ સુષમણાનો પ્રવાહ આંતરિક જગતમાં શુદ્ધિ પવિત્રતા યજ્ઞભૂમિની તૈયારી કરે છે। સંવત્સર આ ભૂમિકા સુધી લઈ જાય છે, એને ત્રિકુટી સુધીની ગતિ કહેવામાં આવે છે અને ત્યાર પછી જ બ્રહ્મદર્શન થાય છે। કાળથી જ અતીત છે, કાલાતીત, અને એ કાળથી પણ પર લઈ જતો આ ચેતનનો એકમાત્ર પ્રવાહ છે। વ્યાલહ, વ્યાલ એટલે એક અર્થ થાય છે શેષનાગ, નાગ, અનંતરા કાળરૂપી સર્પ, એને પણ વ્યાલ કહ્યું છે। આ દિવસ એ પણ એક સર્પ છે। અહહ અને સંવત્સરમાં કાળ વિભાજિત થાય છે, જુદો પડે છે। અહીં ઉદય અને અસ્તનું દ્વંદ્વ બે ભેગા થયા છે, પરંતુ એનાથી પણ ઉપર ઉઠીને અખંડ કાળનું દર્શન થાય છે। આ કાળમાં કશી ગતિનું તત્વ હોતું નથી, એને મહાનિશા પણ કહેવામાં આવે છે। પૃથ્વી ઉપર રહીએ છીએ એટલે રાત દિવસની અનુભૂતિ થાય છે, પણ અંતરિક્ષમાં પૃથ્વીથી બહાર જઈએ તો સૂર્ય સતત પ્રકાશિત રહેતો હોય છે, ત્યાં અંધારું થતું જ નથી, ત્યાં દિવસ રાત જેવું કઈ હોતું જ નથી। તો સંવત્સરનો એક અર્થ એવો થાય છે કે જે કાળમાં સૂર્ય અને ચંદ્ર સમાન ચાલે, શ્વાસોશ્વાસ ગતિ કરે છે, ભૌતિક જગતમાં જયારે સૂર્યચંદ્રની સમાન ગતિ થાય છે ત્યારે અમાવાસ્યા થાય છે। અમાવાસ્યામાં કાળની કશી માત્રા હોતી નથી, એટલે તેને સૃષ્ટિની પ્રલય અવસ્થા કહેવામાં આવે છે। આ અવસ્થામાં ભગવાન વિષ્ણુ શેષ નાગ પર શયન કરે છે। પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતોને એક પછી એક મહાભૂત મળી જાય, મહાભૂત ગળી જાય છે। મન, બુદ્ધિ અને અહંકાર તથા સત્વરજ અને તમોગુણ આ ત્રણ ત્રણની જે ઝપુટી છે એ ત્રણેય ગુણો પર પણ નાશ પામે છે, ત્યારે એક અનાદિ, અવ્યય અને સર્વનું કારણ એવા શેષ તત્વ રહે છે, એ જ આ વ્યાલ છે, એ જ ભગવાન છે। ભાગવતની અંદર પણ એનું વર્ણન આવે છે, મત્સ્ય કાલ વયવે વયવેય પરિણામાદયો ગુણાઃ અનાદ્યંતમ અનંત વ્યક્તમ નિત્યમ કારણમવ્યયમ। અહંકાર, આ ત્રિવિધ અહંકારોને મહાકાળ પ્રેરણા આપે છે અને એ મહત્તત્વ અવ્યાકૃત એને ગળી જાય છે, પછી તેમાં કાળના ટુકડા પડે છે, એટલે કે ગુણોના વિકારો એની અંદર રહેતા નથી। એક અનાદિ, અનંત अव्यक्त नित्य कारण तत्व बाकी रहे छे, एने शेष ना कहे छे। आ समस्त जगत ने पोतानामा विलीन करीने भगवान अनंत शेष ने खोले ओढ़ी जाए सुई जाए छे। एष नैमित्तिक प्रोक्त प्रलयो यत्र विश्वसो। आ नैमित्तिक प्रलय कहवाय छे, एमा विश्वना सर्जक नारायण विश्व ने पोतानामा समेटी लईने अनंत अंके अनंत पथारीए पड़ी जता हो। साधकना शरीर में पण आ घटना लागू पड़े छे। जारे इंद्रियो अने अहंकार भगवद तत्व में लय पामे छे त्यारे बारनू जगत रहेतु नथी। आपणो मन अने इंद्रियो भगवान में एक थई जाय ने त्यारे बारनू जगत भूली जाय छे। एम विश्वात्मा जाने પોતાની અંદર જ પોતાની લીલા જોતો હોય એવું દર્શન થાય। આપણો આત્મા આપણી પોતાની લીલા જોયા કરે, પરંતુ આ પણ છેલ્લી અવસ્થા તો નથી જ। દ્રષ્ટા અને દ્રશ્ય, જોનારો અને દ્રશ્ય એમ બે વસ્તુનો ભેદ રહે છે ત્યાં આગાડી। વિષ્ણુ સ્વરૂપ જાણે પોતાને જ પોતાની નિંદ્રામાં અવલોકે છે, જોઈ શકે છે, એનો આનંદ લે છે। આ છે સવિકલ્પ સમાધિ। એના પર જ્યારે સાધક નિર્વિકલ્પ અવસ્થાએ પહોંચે છે ત્યારે આ મહાકાળ પરનું શયન કે મહામાયાનું દર્શન નાશ પામે છે, એને આત્યંતિક પ્રલય કહે છે અને એને જ મોક્ષ કહેવામાં આવે છે। ત્યાર પછીનું નામ છે પ્રત્યય, જે સ્વયં પ્રતીતિ રૂપ છે કે જે સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ પોતાનો પુરાવો છે, પોતે પોતાને જોઈ શકે છે। જ્યારે બ્રહ્મ જ્ઞાન થાય છે ત્યારે એની પ્રતીતિ, ત્યારે એની અનુભૂતિ બહારથી થતી નથી। બ્રહ્મજ્ઞ પોતે જ બ્રહ્મ બની જાય છે। નિર્વિકલ્પ સમાધિની આ અવસ્થા છે, અથવા તો આત્યંતિક પ્રલયની અવસ્થા છે। આ સ્થિતિનું વર્ણન કરતા ભાગવત કહે છે, જ્યારે વિવેક રૂપી શસ્ત્ર વડે માયામય અહંકાર રૂપી આત્મબંધન ને કાપી નાખવામાં આવે ત્યારે જ આ જીવ પરિપૂર્ણ આત્મ સ્વરૂપની અનુભૂતિ કરે છે, એને આત્યંતિક પ્રલય કહે છે। પ્રત્યય એટલે સ્વયં પોતે જ પોતાને જોઈ શકે। અહીં જ્ઞાતા, જાણનારો, જાણવાનું સાધન જ્ઞાન, અને જે જાણવાનું છે તે જ્ઞેય, એવો કોઈ ભેદ રહેતો નથી। એક જ આત્મ પ્રકાશમાં સર્વ કંઈ પ્રકાશિત થઈ ઉઠે છે। વિવેક દ્વારા, વિવેકના અનુભવ દ્વારા જ્યારે આત્માને આપણી ચિત્તવૃત્તિઓમાંથી સ્વતંત્ર કરવામાં આવે પછી અસંપ્રત સમાધિ દ્વારા સ્વરૂપની અંદર સ્થિતિ થાય છે। એ જ આત્માનું સાચું દર્શન છે। એ સિવાય ચિત્તની જુદી જુદી વૃત્તિઓથી, આસક્તિથી જે કંઈ દર્શન થાય છે તે જૂઠું છે, અદર્શન છે, કારણ એ અવિદ્યાથી થાય છે, એમાં સાચું જ્ઞાન હોતું જ નથી। પ્રત્યય એ એવી અવસ્થા છે કે જેમાં જ્ઞાન આત્માના ધર્મ ગુણરૂપે પ્રગટ થતું નથી, પણ આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છે। એના માટે પણ વાત કરી છે, જ્ઞાન આત્માનો ધર્મ નથી કે આત્માનો ગુણ પણ નથી। જ્ઞાન આત્માનો ધર્મ નથી અને એનો ગુણ નથી। આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે, નિત્ય છે, સર્વગત છે અને સૌનું કલ્યાણ કરનાર, નિત્ય સર્વગત શિવ, સર્વદર્શન, સર્વ કંઈ જોનાર, બધું જ જોનાર। પરમાત્મા સર્વવ્યાપી છે અને સર્વમાં જે પરમાત્માને જુએ છે એને જ સાચું દર્શન થાય છે. સર્વભૂત સ્થમાત્માનં સર્વભૂતાનિતાત્મની ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન. યોગથી જે સધાયો છે, અનુભવી થયેલો છે, એવો યોગી સર્વમાં સમદ્રષ્ટિવાળો થઈને પ્રાણી માત્રમાં પોતાના જ આત્માને જુએ છે અને આત્મામાં પ્રાણી માત્રને જુએ છે. જ્યાં સુધી અજ્ઞાન હોય છે ત્યાં સુધી દ્રષ્ટિમાં ભેદ વિભેદ અને વિભ્રમ ચાલ્યા જ કરતા હોય છે. આ અજ્ઞાનને કારણે જ રાગ અને દ્વેષ ઉભા થાય છે. ઊંચ અને નીચના ખ્યાલોથી માન અને અપમાન વચ્ચે મન ઝોલા ખાય છે. જ્યારે આત્મજ્ઞાનીને પ્રતીતિ થાય છે, જ્યારે આત્મજ્ઞાનની જ્યારે એને પ્રતીતિ થાય, સાચું આત્મજ્ઞાન સમજાય, ત્યારે નાના અને મોટા સૌમાં સમાન ભાવે એકમાત્ર આત્મા જ પ્રકાશી રહ્યો છે. જે રીતે દીવો નાનો હોય કે મોટો હોય તે પ્રકાશરૂપ જ છે, એવી જ રીતે સર્વ પ્રાણીઓની અંદર આત્મા પણ જ્ઞાન સ્વરૂપે જાણવો. ભગવાને ગીતામાં એને જ્ઞેયનું વર્ણન કરતા કહ્યું છે, સર્વતો શિશિરો મુખાઃ, એ બ્રહ્મ સર્વત્ર આંખ માથું અને મુખ પોતે જ છે, તેનું દર્શન એ જ સર્વનો સાર છે. જય મહારાજ.